समयसार पूर्वरंग अधिकार पॉइंट वॉइस कर दिया। हेलो हेलो पूर्वरंग अधिकार ने 19वीं गाथा जेमा आचार्य अमरचंद्र देवे जीवना आज्ञा नु पोस्टमार्टम करी गए विशेष चर्चा ने करी थी। नो कर्म कर्मे हूँ मावड़ी कर्म ने नो कर्म छे ए बुद्धि जाल की जीवनी ज्ञानी जाल की टीका नो प्रथम पड़ाव करीब करीब आपने विशेष रीते स्वाध्याय थयो छे। એમાં એમ કહ્યું કે આ જીવ જ્યાં સુધી મોહ રાગ દ્વેષ આદિ અંતરંગ પરિણામ અને નોકર્મ શરીર આદિ બાહ્ય વસ્તુ ઉદયજીના પ્રવચનમાં આજનો ઉલ્લેખ હતો વારંવાર શું હતો ખ્યાલ છે ને આ કથનનો અર્થ ત્યાં હતો મોહ રાગ દ્વેષ આદિ અંતરંગ પરિણામ અને નોકર્મ એટલે શરીર આદિ બહિરંગ પદાર્થ એ લખ્યું છે બાહ્ય વસ્તુ ખ્યાલ છે હું વારંવાર કહે કે આ જે મકાન ધન ધાન્ય આદિ તું જે એને તારા કહે છે એ તો દ્રવ્ય ગુણમાં તો છે નહીં પણ તારી પર્યાયમાં એ નથી એટલે આ બધું બહિર્વસ્તુ અને મોહ રાગ દ્વેષ આદિ જે તું કહે છે એ તારા દ્રવ્ય ગુણમાં તો છે નહીં પણ તારી પર્યાયમાં છે એટલે અંતરંગ પરિણામ એનો અર્થ કરે ને તે અર્થ તો સ્પષ્ટ થઈ જાય છે પણ ભાવ વાસન નથી મૂળ વાત તો એ છે તો કે આ જે રાગ દ્વેષ આદિ અંતરંગ પરિણામ અને નોકર્મ શરીર આદિ બાહ્ય વસ્તુઓ કે જે કેવા છે ઉદગલના પરિણામ છે અને આત્માનો તિરસ્કાર કરાવવા વાળા છે એમ હોવા છતાં આ જીવ એમાં અભેદ બુદ્ધિ કરે છે એ આશ્ચર્યની વાત છે કે જે દુઃખ આપે છે જે ઝેરથી મરણ થાય તો બી ઝેરનું સેવન કરે છે તેને કહે અહીંયા અભેદ બુદ્ધિ કરે છે એનું અપ્રતિબુદ્ધપણું છે અજ્ઞાનપણું છે મૂર્ખતા છે અને જ્યાં સુધી આ અપ્રતિબુદ્ધપણું રહેશે ત્યાં સુધી રંજ માત્ર પણ દુઃખ મટવાનું નથી એમ અહીંયા ગેરંટીડ કથન છે આ બધા આમાં બે ત્રણ વાતો આવ્યા જ કરે છે આ તો વારંવાર બુદ્ધિશ્રી પ્રવચનમાં આજે આવ્યું છે ને હોંશીડાવાળી કવિતાનું હોંશીડા પરમા હોશ મત કીજી નકજી દુર્ગતિ થશે હે ને જે જીવ પરથી જે વાસ્તવમાં બાહ્ય પદાર્થો છે રૂપિયા પૈસા આદિ એનાથી જે પોતાનું મૂલ્યાંકન કરે છે તો કહે છે એ પરમ અભેદ બુદ્ધિ છે સ્વભાવમાં વાસ્તવમાં અહંકાર કરે છે પાપ પડ્યામાં પણ જેને આનંદ લાગે છે ઝેરના પ્યાલા કહ્યા છતાં એને એમ લાગે છે સુખના કારણ લાગે છે તો કે એ ભાવ કર્મમાં અભેદ બુદ્ધિ છે હવે આપણે બીજા પડાવની આજે ચર્ચા કરવી છે ગુરુદેવસિંહના આગળના બે ત્રણ પ્રવચન પહેલા આમાં અભેદ બુદ્ધિની બહુ સુંદર ચર્ચા આવી હતી ખાલી વાંચીને આગળ વધીએ છીએ પેજ નંબર 316 કારણ કાર્ય ભાગ 3 સા અપરાધની વાત આવી હતી ને ત્યારે એવી ચર્ચા કરી છે આ બોલમાં અભેદ બુદ્ધિની એવી બતાવી છે શૈલી એવી કરી લીધી છે કે એક પ્રકારથી આ બોલમાં એવો ઘા કર્યો છે કે આપણને અંદરમાં સોચમાં પણ ચોટ લાગે અને મોંમાં પણ ચોટ લાગે એવી વાત અહીંયા કરી છે સાંભળી છે સા અપરાધની વ્યાખ્યા કરતા સા અપરાધી આત્મા એટલે શું જે કંઈ અશુદ્ધ પરિણામ શુભાશુભ ભાવ અને કર્મના કારણે મળેલી સામગ્રી આવ્યું ને એને પોતાની જે માને એ અશુદ્ધ આત્મા છે અહીંયા સુધી તો જરા બરાબર ભાષામાં કહ્યું એ અપરાધી આત્મા છે પછી શું કહ્યું એ ચોર છે એવા શબ્દમાં કહ્યું જે આપણી ચીજ ના હોય એને આપણી માનીએ તો એ ચોર છે જે બીજાની ચીજ હોય એના પર દ્રષ્ટિ કરીએ તો વ્યભિચાર છે. આટલા મોટા પાપ પર, આટલા મોટા કલંક સાથે રહે અને કહે કે મને આકુલતા મળતી નથી, તો કેવી રીતે મળે? એ અહીંયા કહે છે, ચોર છે ચોર, એમ બે વાર કહ્યું. પોતાની ચીજ જે શુદ્ધ ચિદાનંદ છે એ સિવાય શુદ્ધ ભાવ અને અઘાતી કર્મના કારણે મળેલી સામગ્રી, પાછું ફરીથી કહ્યું, ઘાતીના નિમિત્તે થયેલા પુણ્યપાપના ભાવ અને અઘાતીથી મળેલી બહારની સામગ્રી, એને જે પોતાની માને તે અપરાધી છે. પછી આહાહા કીધું, એ નવાય લાગે છે. અરે રે કીધું હોય તો સમજમાં આવતું છે. હેલા જ્ઞાનીઓની મસ્તી છે, સમજમાં આવવી જોઈએ. અને એ વખતે હું વિચાર કરતો હતો કે અહીંયા તો અરે રે શબ્દ આવવું જોઈએ, તો અરે રે તો આહા કેમ કીધું? કે આગળથી એ વાત ચાલે છે ને કે જે આત્માની આરાધનામાં વર્તે છે તે નિઅપરાધ છે, નિરપરાધ છે. તો એમને તો એ ચાલે છે ને કન્ફ્યુઝનમાં, એના વિરોધી ભાવ કહ્યા કે આવા ભાવમાં રહે એ તો વાસ્તવમાં અપરાધી છે, આહાહા જે આત્માની આરાધનામાં રહે એ તો વાસ્તવમાં નિરપરાધી છે. એમાં એ ભાવ એમનો એમને વ્યક્ત કર્યો. એમના મનમાં શું છે એનું પણ અનુમાન કરવું જોઈએ. એને જ્ઞાનીઓની હર પરિણતિનો અભ્યાસ કરો, ક્યાંક રસ્તો મળી જશે. પેલા તો હું એના પર બહુ જ લેખ લખતો કે જ્ઞાનીની પરિણતિ કેવી હોય, એની આખી નોટ લખી દે. એટલે પહેલા જયારે જતો ને બહાર, જો બહાર જવું પડતું ત્યાં બિઝનેસમાં, તો બે ચાર કલાક એરપોર્ટ પર મળી જાય, એટલો બધો ટાઈમ મળી જાય. તો ત્યાં વિશેષ છે એની પરિણતિ, જ્ઞાનીની પરિણતિ. જ્ઞાની શું કરે? આવું થાય તો જ્ઞાની શું કરતા હશે? હે ને, સમ્યક દર્શનમાં આત્માનું સંચેતન કેવું છે એ પણ જાણવું જોઈએ. અને આવી પરિસ્થિતિ આવતા હશે તો એ વખતે શું વિચારતા હશે, એ વખતે શું કરતા હશે, કેવી રીતે પોતાના સ્વભાવના સમીપ રહેતા હશે, કેવી રીતે જ્ઞાતા દિશતા રહેતા હશે, એ બધી વાત છે. કુલ મળીને આ તો જે દ્રવ્યાનો યોગની ઓરથી જોઈએ તો બીજાની વસ્તુ જે છે એને પોતાની માને તો એ ચોરી છે, અને એના પર નજર નાખે તો એ વિચાર છે, એવી વાત અહીંયા કહી. અને એની સાથે સાથે જે આગમનો દ્રષ્ટિકોણ પણ વિચારવો જોઈએ. આ તો અધ્યાત્મનો દ્રષ્ટિકોણ છે. આગમના દ્રષ્ટિકોણમાં તો સદભૂત અને અસદભૂત બે નહીં ઉભા થાય, અને એ બે નહીં ઉભા કરી અને અહીંયા આત્માને નૈતિક જીવન જીવવા માટે આમંત્રણ આપે. સમજો, બહુ સામાન્ય વાત નથી. આજે બધી વાત આવી ગઈ હતી બધી જ, અને મુનિરાતને લઈને તો અપવાદ માર્ગ ને ઉત્સર્ગ માર્ગમાં બહુ ખુલાસા આવી હે ને. એ વાત એ બંને જે ચરિત્ર કહ્યું, ચરિત્રમાં બંનેને સામેલ કર્યા, પણ એમાં એમનું જે શ્રદ્ધાનું વજન જે છે કે આ તો અપવાદ માર્ગ છે, સ્વરૂપમાં નથી રહેવાતું. તો પ્રભુના ચરણોમાં આવીએ છીએ કે એ જેમને આ પૂર્ણતા પ્રાપ્ત કરી છે ત્યાં આવવાનો ભાવ આવે છે, પણ આ તો અપવાદ છે, આ મારું મુખ્ય કાર્ય નથી. ઉત્સર્ગ માર્ગ તો સ્વરૂપમાં ઠરવું એ જ છે, એ વાસ્તવમાં મોક્ષ માર્ગ તો એ જ છે, મૂળ માર્ગ તો એ જ છે. આ તો અપવાદ માર્ગ છે આમાં આવું, પણ આવું તો આ આવીશ તો આમાં જ આવીશ, બીજે નહીં જો. આપણે આપણા માટે બી કીધું તું નીચે ઉતરીને કે આપણા જેવા જીવો જ્યારે ક્યાં જોવા મળે હે ને, આ બધા કાર્યોમાં જોવા મળે કે જ્યાં ધર્મનું પોષણ થાય, જ્યાં વેદજ્ઞાનનું પોષણ થાય, એવા પ્રસંગોમાં જોવા મળે. પણ જે ધર્મનું પોષણ ન કરે, સાંભળજો મૂળ વાત, વેદજ્ઞાનનું પોષણ ન કરે તો એ બધા જ કાર્યો અને એના નિમિત્તમાં બનવાવાળા પરિણામ એમાં શું છે? અભેદ બુદ્ધિ. સમજો, એક તમને કથન કહું, એમાં બહુ મહત્વની વાત છે કે અજ્ઞાની જીવ જે ધાર્મિક કાર્ય હોય છે એમાં પણ વાસ્તવમાં સંસારને સાધે છે. શું કહ્યું? અજ્ઞાની જીવ ધાર્મિક કાર્યોમાં પણ સંસારને સાધે છે, અને જ્ઞાની જીવ લૌકિક કાર્યોમાં પણ આત્માને સાધે છે. આટલો મોટો અંતર છે. ત્યાં ક્યાં ધાર્મિક કાર્યમાં તો આવ્યું, હવે ધ્યાન રાખજો. એટલા માટે એલર્ટનેસ રાખવાની જરૂર છે કે ધાર્મિક કાર્યક્રમમાં તો આવ્યો, પણ જેના માટે આવ્યો તો જે વિજ્ઞાનનું પોષણ કરવાનું છે એનાથી આજે બી કરવો છે, વંચિત છે, તો એને અહીંયા સંસારને સાજો કહેવાય. એનું આ બધા ધાર્મિક કાર્યો ભવમાં હેતુ બને, ભવમાં હેતુ બને છે કે જે ભવના અભાવના હેતુ હતા. આ બધા જે વાસ્તવમાં સ્વાધ્યાય આદિ અગર જો એમાંથી આપણે આ ધારણા જ્ઞાનની સ્પષ્ટતા દ્વારા જો વેદજ્ઞાનનું પોષણ નથી કરતા તો એ ખાતામાં જશે. અહીંયા જે વાત હતી, અહીંયા જે મૂળ વાત હતી કે જો આમનો જે બીજો પક્ષ બતાવે કે આગમની વર્ષથી જોવામાં આવે તો બે નહીં ઉભા થાય, એક હે ને કયું નહીં, સદ્ગુદ અને અસદ્ગુદ, વ્યવહાર નહીં ઉભું થાય છે અહીંયા. તો એમાં અસદ્ગુદ નહીં, અસદ્ગુદ નહીં લઈ લો, અસદ્ગુદ નહીં ઉભો થાય છે કે જે જીવને નૈતિક જીવન જીવવાનું આમંત્રણ આપે, એમાં ઉપચરિત અસદ્ગુદ નહીં અને અનુપચરિત અસદ્ગુદ નહીં. જે બાહ્ય પદાર્થો છે, આત્મા જે શરીરથી દૂર દૂરવર્તી સ્ત્રી ધન આદિ, તો એમાં એની રાગની કાર્યસીમા ક્યાં સુધી હોય છે, એના ઉદય સુધી હોય છે. એના યદ્યપી એમ કહ્યું કે એ ચીજને પોતાની માનવી ચોરી છે અને એ ચીજમાં દ્રષ્ટિ કરવી, નજર નાખવી એ વ્યભિચાર છે, છતાં પણ માની લો કે જ્યારે કોઈ લૌકિક જીવનમાં ગ્રસ્ત જીવનમાં આવો જયારે અવસર આવે છે, કયો અવસર, રાગનો અવસર આવે છે, તો એની કાર્યસીમા એના ઉદયના અંતર્ગત હોય છે, બહાર નહીં. તો એના અંતર્ગત સ્વપત્ની પરપત્ની સ્વધન પરધનનો વિવેક હોય છે એમ કહ્યું. ત્યાં એને બાહ્યના પત્ની આદિને પણ પોતાના કહેવાનો વ્યવહાર કેમ કર્યો કે સ્વપત્ની પરપત્નીનો ભેદ કરવા, એ રીતે ઘણા, જેમ કે શરીર, ત્યાં શરીર આદિ કે જે કયું 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 નહીં લાગુ પડે ત્યાં, આ તો ઉપચરિત અસદભૂત થયું અને પેલું અનુપચરિત અસદભૂત થયું. આત્માની સત્તામાં નથી એ વાત બરાબર છે, આત્માની પર્યાયમાં એમ નથી એ વાત પણ બરાબર છે, પણ સંયોગમાં છે અને ગ્રસ્ત જીવનમાં જ્યાં રાગ બાકી રહે છે ત્યાં કેટલો લાભ થાય છે, એ નહીંનું શું પ્રયોજન છે, એ નહી જીવનમાં શું લાભદાયી છે. શરીરને લઈને જે જ્યારે શરીરની સાથે એને જીવ કહેવાનો વ્યવહાર છે, તો જીવ ક્યાં મળે, હું ક્યાં મળું, તો વધારામાં વધારે શરીર છે ત્યાં હું બિરાજમાન છું, બરાબર છે એમ. પણ શરીર છે હું નથી એનું ભાન રાખો, એ બધી પરમાર્થ વાત આવી ગઈ. અને બીજો એ લાભ મળે કે જ્યારે એકેન્દ્રિય જીવ, બેન્દ્રિય જીવ, ત્રણેન્દ્રિય જીવ શરીરને લઈને, એ ઇન્દ્રિય તો વાસ્તવમાં શરીરના અંગ છે, એ શરીરના ચિહ્ન છે, પણ જીવની સાથે મેળાવીને એને જે કથન કરવામાં આવે છે, તો ત્યાં એ પ્રયોજન છે કે ભાઈ એમાં જે છે એમાં જીવ છે તો અહિંસાથી બચાવે. તો એટલા માટે આ નૈતિક જીવન, અહિંસક જીવન, પવિત્ર જીવન માટે આમંત્રણ કરવાવાળા આ બે નહીં ઉભા થાય છે. આગમની ઓરથી જયારે આ વાત આવે છે ત્યારે, અને અધ્યાત્મની ઓરથી જયારે વાત આવે છે કે ભલે એમ હોય પણ તું માનવામાં તું પોતાનું માને છે, તો કહે છે કે એમાં અભેદ બુદ્ધિ છે, મોટો અપરાધ છે, કે જે અપરાધના કારણે આ જીવ આજ સુધી એક ક્ષણ માટે પણ ચેનને પ્રાપ્ત થયું નથી. એટલે અહીંયા આ વાત અહીંયા કરી હતી, અને બધી જ વાતો આમાં આવી છે, જબરજસ્ત વાત કરી છે. વાસ્તવમાં આપણી માન્યતાને ચોટ લાગે એવી વાત છે. હવે ચોર કહે ગુરુદેવજી કે ચોર છે ચોર, હેલા હવે આપણી રજીસ્ટ્રી કરાવેલી હોય, બરાબર પૂરું ફૂલ વ્હાઈટનું પેમેન્ટ કર્યું હોય, એ બી પાછું ઉપરનું નહીં, અને તો બી એને તમે એમ કહો કે આ ઘર મારું કહું તો તું ચોર છે, થોડો થોડો વિચાર તો કરવો જોઈએ કે કયા એંગલથી કહે, તારું કઈ રીતે છે. હેલા અમે હજારો હજારો લોજિક આપીએ કે તારું નથી, તો એક લોજિક આપ કે આ મારું છે, અને મારું છે કહેવા પાછળનું તો અમે અસદભૂત વ્યવહારને એમાં કહી દીધું નૈતિકતા માટે, હે ને. આત્માર્થી જનો અને જ્ઞાની જનોને પાપ તો હોય છે ગ્રસ્ત જીવનમાં, પણ નૈતિક પાપ ખ્યાલ આવે ને, અનિતિ અન્યાય અને અભક્ષરૂપ જીવન નથી હોતું, પાપ હોય છે પણ નૈતિક પાપ હોય છે, ભોજનના પાપ હોય છે પણ ભક્ષ અભક્ષનો વિવેક હોય છે, અને આ બધું હોય છે પણ એ અપવાદ માર્ગ છે, ઉત્સર્ગ માર્ગ નથી. એને એવી એવા વાતાવરણમાં રહેવા વાળો જીવ વેદ જ્ઞાન કરીને સ્વરૂપમાં રહેવાનો ઉપાય કરે છે ત્યારે સમ્યક સન્મુખ નામ પામે છે. આ કન્સેપ્ટ છે. બીજા પડાવ પર જઈએ. ઠીક છે, એટલી વાતો તમે સિદ્ધ કરી લીધી. કઈ કઈ વાત, કે જ્યાં સુધી અપ્રતિબુદ્ધપણું રહેશે, જ્યાં સુધી આ કર્મ અને નુકર્મમાં કે જે પૂતગલના પરિણામ છે, કે જે આત્માના તિરસ્કાર કરાવવા પરિણામ છે, એના ઉપર અભિબુદ્ધિ રહેશે, ત્યાં સુધી આ જીવનો પત્તો લાગવાનો નથી, ત્યાં સુધી આકુળતા મટવાની નથી. તો સાહેબ હવે પ્રતિબુદ્ધ કેવી રીતે થાય, યદ્યપિ આ મૂળ સૂત્રમાં પ્રતિબુદ્ધ થવાનો ઇશારો કર્યો નથી, પરંતુ જ્ઞાનીઓ છે આચાર્ય અમરચંદ્રદેવને ખ્યાલ છે કે આગળ જઈને અહીંયા આચાર્યદેવને એ બતાવવું છે. ખાલી અપ્રતિબુદ્ધ બતાવવું નહોતું, પ્રતિબુદ્ધ આગળ ક્રમથી બતાવવામાં આવશે, પણ એમને આ જ ટીકામાં જે આચાર્યોનો આચાર્ય કુંકુદેવના ભાવને અહીંયા જ વ્યક્ત કરી દીધો છે એ આપણા માટે બહુ ઉપયોગી છે. અને આપણે તો પૂર્વમાં બેગ જે લીધા ને સ્વાધ્યાય જાણનારો જણાય છે એમાં ખુલાસા થઈ પણ ગયા છે, પણ ફરીથી વાંચે આમાં શું એમની શૈલીમાં અને ગુરુદેવજી શું એને સપોર્ટ કરીને વાત કરી છે એની ચર્ચા અપેક્ષિત છે. જુઓ, હા, અને જ્યારે કોઈ વખતે હે ને પૂરી મોસમ બદલાઈ ગઈ હે ને, જ્યારે કોઈ વખતે એનો કેટલો અર્થ થાય, જ્યારે કોઈ વખતે મેં પાંચ સંભાઈ બેઠા છે ક્યારે, જયારે કોઈ વખત એટલે ક્યારે પાંચ સંભાઈ બેઠા છે, જયારે કાર્ડ લગભી પાકશે ત્યારે, જયારે તારી ઓનહાર થશે ત્યારે હે ને, અર્થાત તું જયારે ભેદ્યાનું બી પુરસાદ કરીશ ત્યારે એમ છે. અને નિમિત્ત લઈએ તો જયારે જે મોહનીય કર્મનો ક્ષય ઉપશમ અર્થાત ક્ષયક્ષમ જે બી અભાવ થશે ત્યારે કયું રહી ગયું, પાંચ સંભાઈમાંથી સ્વભાવ, સ્વભાવમાં શું લેશું હે ને, પર્યાયમાં જયારે એની શક્તિ થશે ત્યારે એકેન્દ્રથી લઈને અસંગી પંચેન્દ્ર સુધી જીવોને તો પર્યાયમાં પણ શક્તિ નથી હે ને, ભલે ત્રિકાલ શક્તિ છે અને અભવ્યને પણ ત્રિકાલ શક્તિ છે પણ પર્યાયમાં શક્તિ નથી હે ને, ખસ થાય છે કે નહીં. અરે આપણે તો પર્યાયમાં પણ શક્તિ, કેટલી શક્તિ છે આશીષભાઈ આપણી પર્યાયમાં અત્યારે કેટલી શક્તિ છે, પર્યાયમાં યોગ્યતા હોવી, પર્યાયગત યોગ્યતા હોવી અને એ બી વાસ્તવમાં એ સ્વભાવનું ફંક્શન છે. પર્યાયમાં શક્તિ, ત્રિકાલ શક્તિ તો બરાબર છે, પર્યાયમાં એવી શક્તિ છે, કેટલી શક્તિ છે કોઈ કહે છે, આપણી પુરુષો પુરુષ વર્ગમાં કેટલી શક્તિ છે, આપણી પર્યાયમાં કેટલી શક્તિ છે, અત્યારે પંચમ કાલમાં આપણી પર્યાયમાં કેટલી શક્તિ છે, છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી હે ને, મિથ્યાત્વને ત્રણ ચોકડી કસાયના અભાવપૂર્વકની વ્યક્ત વિતરાકતાની સાથે સ્વરૂપનો આનંદ લઈ શકવાની પર્યાયમાં શક્તિ બરાબર છે. પણ એ શક્તિનો કેટલો પ્રયોગ કર્યો, શક્તિનો કેટલી કેટલી વ્યક્ત કર્યો, એ શક્તિ અનુસાર કેટલો ઉદ્યમ કર્યો, બહેનો પાસે કેટલી શક્તિ છે, આ વર્ગમાં કેટલી શક્તિ, પંચમ ગુણસ્થાન સુધીની પર્યાયમાં શક્તિ. કોઈ એમ કહે કે જો આમાં મારી પાસે એવી કોઈ પાત્રતા નથી તો કે નહીં તારી પર્યાયમાં શક્તિ છે, કેમ કે તું સંગ્રી પંચિત્ર છે, તારી પર્યાયમાં એ શક્તિ છે, તારી પર્યાયમાં એ યોગ્યતા છે કે તું આ કામ કરી શકે છે, પણ એ કામના અનુસાર જે શક્તિ અનુસાર ઉદ્યમ કરે તું થાય બરાબર છે. એટલે અહીંયા શું કહે છે, જયારે કોઈ વખત એટલે ટોડર મગીન તો કહે છે કે બધા જ કારણો આવી મળ્યા છે, સબ અવસર આ ચૂકા એમ કહે છે ને. જ્યારે કોઈ વખતે જેમ રૂપી દર્પણની સ્વપ્નના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા છે અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની છે તેવી રીતે, પહેલા બતાવું છું આમાં શું કન્સેપ્ટ લીધો છે, વિષયવસ્તુ શું છે ટૂંકમાં. હવે જ્યારે પ્રતિબુદ્ધ થવાની વાત એમને કરવી છે તો પ્રતિબુદ્ધ થવા માટે અથવા જ્ઞાની થવા માટે અજ્ઞાન મટાડવા માટે એ વિધિ બતાવવાવાળા, કઈ વિધિ, તો કે ભેદ જ્ઞાનની વિધિ શીખવાડવાના છે. અને ભેદ જ્ઞાનની વિધિ શીખવાડવા માટે આત્માનો સ્વપર પ્રકાશકનો જે સ્વભાવ છે એનો આધાર લેવાવાળા, એના આધાર પર ભેદ જ્ઞાનની જે વાસ્તવમાં વિદ્યા છે એ વિદ્યા વાસ્તવમાં ચલાવી શકાય. ફરીથી કહું છું કે પ્રતિભૂત થવા માટે આચાર્ય અમરચંદ્ર દેવ આપણને ભેદ જ્ઞાનની વિદ્યા શીખવાડવાળા છે બરાબર. ભેદ જ્ઞાનની જે વિદ્યા શીખવાડવાના છે તો એનો આધાર શું છે, આત્માનો સ્વપર પ્રકાશક સ્વભાવ, અને એના આધાર પર ભેદ જ્ઞાનની વિધિ શીખવાની છે આપણે બરાબર. અને ભેદ જ્ઞાનની વિધિ જયારે શીખવી છે તો એનો આધાર સ્વપર પ્રકાશક સ્વભાવ છે, અને સ્વપર પ્રકાશક સ્વભાવ સમજાવવા માટે અહીંયા દર્પણનું ઉદાહરણ લીધું છે બરાબર છે. આ ત્રણ વસ્તુઓ પર બરાબર ધ્યાન આપજો. જયારે જયારે આત્માનો સ્વભાવને સ્વભાવનો પરિચય કરાવવો હોય તો આગમમાં ત્રણ પ્રકારના ઉદાહરણ આવે, કયા, એક તો દર્પણ, એક તો આંખ અને ત્રીજું ખ્યાલ છે કોઈને, દીપક. ત્રણ વસ્તુ ઉદગમના માધ્યમથી આપણને આપણા આત્માને સમજાવવો પડે છે એ મજબૂરી છે, ખ્યાલ આવે. એક તો જ્યારે બી જ્ઞાનને સમજાવવું હોય તો આંખનું ઉદાહરણ આવે 320 ગાથા, અને અહીંયા દર્પણનું ઉદાહરણ આપ્યું છે, ઘણી જગ્યાએ દીપકનું ઉદાહરણ આપે છે, આત્માના સ્વપર પ્રકાશક સ્વભાવને બતાવવા માટે આગમમાં ત્રણ વસ્તુનો આધાર લેવામાં આવે છે. પ્રતિભૂત થવા માટે અહીંયા વેદજ્ઞાનની વિધિ બતાવવાની વાત છે. વેદજ્ઞાનની વિધિ સ્વપર પ્રકાશક સ્વભાવના આધારે બતાવવાની છે. એમાં આધાર લેવા લીધા વગર વેદજ્ઞાન સંભવ નથી. અને સ્વપર પ્રકાશક સમજાવવા માટે, સ્વભાવને સમજાવવા માટે દર્પણનું અને અગ્નિનું ઉદાહરણ છે. હવે હું વાંચીશ તો તમને સમજણ પડશે. જ્યારે કોઈ વખતે જેમ રૂપી દર્પણ, દર્પણ કેટલા પ્રકારના? બે પ્રકારના, એક રૂપી દર્પણ એક અરૂપી દર્પણ. હા, આગળ છે લખ્યું છે, હું મારા તરફથી નથી કહેતો. આ બંને દર્પણ ક્યાં મળે? બજારમાં. રૂપી દર્પણ તો બજારમાં મળે, અરૂપી દર્પણ એટલે ધ્યાન દર્પણ. જ્ઞાનને પણ દર્પણની ઉપમા આપવામાં આવે. જ્ઞાન દર્પણ કહેવાય છે કે નહીં? અને જ્ઞાન દર્પણ કહેતા જ એ વાસ્તવમાં સ્વપર પ્રકાશનનું ભાવાસન થઈ શકે. કારણ કે દર્પણમાં આપણને ખ્યાલ છે કે દર્પણ સ્વયંને પ્રકાશતું અનેક પદાર્થોને પ્રતિબિંબિત કરે છે. અનેક પદાર્થોને પ્રતિબિંબિત કરવા છતાં દર્પણ એ પદાર્થ પણ નથી થતું. બસ વાત તો આટલી જ છે. આટલામાં ભેદ જ્ઞાન છે. આમાં બધી જ ગાથાઓ બેઠી છે. છઠ્ઠી, પંદરમી, સત્તર, અઢાર બધી જ ગાથાઓ આ કથનમાં બેઠી છે, આ પ્રોસેસમાં બેઠી છે. બરાબર છે? આપણે એક એક વસ્તુને લઈએ છીએ. જુઓ અહીં શાંતિથી. હા, જ્યારે કોઈ વખતે જેમ રૂપી દર્પણની સ્વપરના આકારોનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે. બરાબર છે? હવે સ્વચ્છતા જ ને તમે થોડું આગળ લઈ લો, હે ને, વાક્ય રચનામાં આગળ લઈ લો, સરળ થઈ જશે, અર્થ નહીં બદલાય. રૂપી દર્પણની સ્વપરના આકારોનો, હે ને, સ્વપરના આકારોનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા છે. તો સ્વપરના સ્વચ્છ, સ્વપરના આકારનો પ્રતિભાસ કરવાની સ્વચ્છતા છે એમ લેશો તો બી ચાલશે. અથવા એમ લો કે સ્વપરના આકારોની પ્રતિભાસ કરનારી સ્વચ્છતા છે, અથવા સ્વપરની સ્વચ્છતા કરનાર આકારોનો સ્વચ્છતા પ્રતિભાસ થાય છે ને, જે આકારનો એ બદલો આપણે એમ વધારે શું થઈ ગયું છે. મને સવારે કોઈ ઓર વિકલ્પ આવ્યો હતો કે આ રીતે વાંચીએ. જ્યારે કોઈ વખતે રૂપી દર્પણની, એ રીતે બી લઈએ, ચલો ફરીથી. જ્યારે કોઈ વખતે રૂપી દર્પણની સ્વચ્છતા, ત્યાં લઈ લો, સ્વચ્છતા આગળ લગાવો તો કદાચ વધારે આમાં બેસે છે. રૂપી દર્પણની સ્વચ્છતા સ્વપરના આકારોનો પ્રતિભાસ કરનારી જ છે. બરાબર છે? વાક્ય રચના બદલવામાં અર્થ નથી બદલાતો, પણ સુલભ લાગે છે, સ્પષ્ટતા આવે. બરાબર છે? ફરીથી વાંચું જો. જેમ રૂપી દર્પણની સ્વચ્છતા, પેલા જેમ લખ્યું છે એમ વાંચી, જેમ રૂપી દર્પણની, રૂપી દર્પણની સ્વપરના આકારોનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા છે, એમાં એમ વચન લીધું. હવે આપણે થોડું બદલીએ વાક્ય રચના, કે જેમ રૂપી દર્પણની સ્વચ્છતા, બરાબર છે, સ્વપરના આકારનો પ્રતિભાસ કરનારી જ છે. તો એમાં થોડીક આપણને બેસે છે, સ્વચ્છતા જ છે. જ લખ્યું ને, લાભે જ પછી બોલીએ તો બી ચાલે, તું એમાં વજન છે. રૂપી દર્પણની સ્વચ્છતા જ એમ લખીએ તો બી ચાલે. રૂપી દર્પણની સ્વચ્છતા સ્વપ્નના આકારોનો પ્રતિભાસ કરનારી જ છે. બરાબર છે? એમાં જમા બધો જ નિષેધ થઈ ગયો બહાર, એને બધો જ નિષેધ થઈ. અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની છે. આચાર્ય દેવને એમ લાગ્યું છે કે અમારા શ્રોતા એટલા હોશિયાર છે કે આનું ઇન્ટરેક્શન કરાવવાની જરૂર નથી. બસ બે વસ્તુ કરી દીધી, હવે તમારે સમજવાનું છે. ભાવાર્થમાં ખુલાસો કર્યો છે, આમાં શું કહેવા માંગે છે. પછી એમ કહીને સીધું આત્મા પર આવી જાય છે. તમે એ કહેવા માંગે છે કે જેમ ઉષ્ણતા અને જ્વાલા, જ્વાલા એટલે ફ્લેમ, બરાબર છે, એની જે જ્યોત, તો જ્યોત અને ઉષ્ણતા કોની છે? અગ્નિની. જ્યોત અને ઉષ્ણતા ક્યાં છે? અગ્નિમાં. અગ્નિ ક્યાં છે? જ્યોત અને ઉષ્ણતા. બરાબર? આ ક્લિયર? અગ્નિ ક્યાં નથી? અગ્નિ ઈંધણમાં છે કે નહીં? અગ્નિ ઈંધણની હોય કે અગ્નિ અગ્નિની હોય એ બાકી બીજો વિષય છે. અચ્છા, અગ્નિ પડે કે ઈંધણ પડે? બહુ નિર્ણય કઠિન છે. હવે ઈંધણ પડે, આ ભેદબુદ્ધિ આવી જશે, અગ્નિ પડે ઈંધનને તો અડતું નથી, અગ્નિ ઈંધનને અડે નહીં, ખરેખર તો બળે એને અગ્નિ કહેવાય હે ને. ઈંધનની તો એ રાખ રૂપે પદ્ધતિ થાય છે, એના સ્વકાલે એના સ્વકારણે થાય છે, અગ્નિના કારણે નહીં. આખી વાત જુદી છે, આ તો સમજવા આવે ને, એ વાત અહીંયા છે નહીં, અહીંયા તો સોપર પ્રકાશકમાં જવું છે, આ તો બ્રેકિંગ ન્યૂઝ આવે ને વચ્ચે, એ રીતે રહેજો. તો અગ્નિ ક્યાં છે? જ્યોત અને ઉષ્ણતા. જ્યોત અને ઉષ્ણતા ક્યાં છે? અગ્નિમાં શું છે? જ્યોત ને ઉષ્ણતા. તો દર્પણમાં જે અગ્નિ દેખાય છે, અચ્છા દર્પણમાં અગ્નિ દેખાય છે કે નહીં? દર્પણમાં અગ્નિ નથી દેખાતી તો પછી આગળ વાત જ કરવાની જરૂર નથી હે ને. તમે આને આજે હું પક્ષ મૂકું છું ને દર વખતે, એ અલગ રીતે મૂકું છું. તમને કોઈ બીજું કઈ મગજમાં હોય ને કે ના જણાતું નથી તો અહીંયાનો નિષેધ થઈ જાય, ખંડન થઈ જાય છે માન્યતા. જયારે દેખાતું જ નથી તો પછી તો જડતી વાત આવી ગઈ, અને દેખાતું જ નથી તો પછી મોક્ષ માર્ગમાં જે સ્વપર પ્રકાશક સ્વભાવ લેત જ શું કરવા અહીંયા, કે જે આ પરનું પ્રકાશ માનો કે અહીંયા ઓર ક્લેરિટી કરી. અદ્યપી એ વિષય નથી, સ્વપર પ્રકાશક સ્વભાવની એક આખી અલગ આપણી એક શિબિર રાખી શકતી હતી અલગથી બે દિવસની, એમાં ખુલાસો બહુ છે. ખેર હવે માની લો કે એક અહીંયા પડદો છે પૂરો સફેદ, અને કયા દર્પણ છે, તો બંનેમાં કયું દર્પણ છે અને કયું દર્પણ નથી એનો નિર્ણય તમે કેવી રીતે કરશો? કઈ રીતે નિર્ણય કરશો કે એમાં આપણો ચહેરો દેખાય છે જેમાં, એ દર્પણ છે કે એમાં પ્રતિબિંબિત થાય છે એટલે દર્પણ છે? એના આધાર ઉપર તો કૃતિશીલ આપેલું ને કે ભાઈ આત્મા અમને તો જણાતું જ નથી, આંખ બંધ કરી એટલે અંધારો દેખાય છે હે ને. તો આત્મા ક્યાં છે? અંધારું જાણ્યું એ આત્મા છે. અચ્છા અંધારું જાણ્યું એ કેવો આત્મા છે? અશુદ્ધ કે શુદ્ધ હે ને. અગર એ વખતે સભામાં હું હોત તો પૂછત કૃતિશીલ ને, બરાબર છે સાહેબ, એક જે અંધારું ને દેખ્યો ને આત્મા એ તો સમજણ પડી, પણ એ આત્મા શુદ્ધ છે કે અશુદ્ધ છે? અંધારું જાણે આત્મા શુદ્ધ છે કે અશુદ્ધ છે? અને જાણવાની સાથે શુદ્ધતાનો અશુદ્ધતાનો સંબંધ જ નથી. મોહી હોય તો અશુદ્ધ છે, રાગી દ્વેષી હોય તો અને ના હોય તો શુદ્ધ છે. જાણવાનું તો ત્રણે કાળે શુદ્ધ જ છે, જ્ઞાન તો નિખાલસ છે, નિર્દોષ છે. હર સમય વાસ્તવમાં શુદ્ધ જ્ઞાનનો ઉદય થાય છે. 215 નંબરનું કલશ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. હર સમય શુદ્ધ જ્ઞાનનો ઉદય થાય, કોને? જ્ઞાની ને કે અજ્ઞાની ને? કોઈ પણ નહીં. ઘણી બધી બાબતો છે. અહીંયા શું કહે છે કે એ જે અગ્નિ છે, જે અગ્નિ છે એ તો વાસ્તવમાં એની ઉષ્ણતા અને એની વાસ્તવમાં ફ્લેમમાં હોય છે, જ્યોતમાં હોય છે. અચ્છા અગ્નિ કેટલી છે ત્યાં? કેટલી અગ્નિ છે? હું કહું છું બે છે. અચ્છા એક દેખાય છે દર્પણમાં, દર્પણમાં જે અગ્નિ છે દર્પણની અગ્નિ છે, સાંભળજો. અરે એની અગ્નિ છે એટલે એની સ્વચ્છતા. દર્પણમાં જે અગ્નિ દેખાય છે દર્પણની સ્વચ્છતા, અને બહારમાં જે અગ્નિ, અચ્છા બહારની અગ્નિ છે એ અગ્નિને દર્પણમાં જોવી એટલે શું? બહારની જે અગ્નિ છે એ અગ્નિને દર્પણમાં જોવી એટલે શું? કોઈ જોવે ખરો? બહારની પ્રતિબિંબ છે એ તો દર્પણની અગ્નિ છે, એ તો અગ્નિ આ છે જ નહીં, અને એ જે આકાર બન્યો છે આના કારણે છે જ નહીં હે ને. એ તો દર્પણનો આકાર છે, ખ્યાલ આવ્યું ને? પેલા દર્પણનું સ્પષ્ટતા કરી લીધી બધી આત્મામાં જઈએ. અચ્છા હવે જે અગ્નિ જે મૂકી છે, જે અગ્નિ જે છે એ અગ્નિને દર્પણમાં જોવી એનો અર્થ એ છે, એ અગ્નિને જે બહાર અગ્નિ છે કે જે ઉષ્ણતા અને જ્યોત સાથે અભિન્ન છે એને દર્પણમાં જોવી એનો અર્થ એ છે કે દર્પણ ગરમ થઈ જવું એનો અર્થ કે દર્પણમાં જોઈ. તો એવું તો કોઈ જોતું જ નથી. બહારની અગ્નિ દર્પણમાં દેખાય તો બી કોઈ જીવ એવું નથી માનતો કે દર્પણ ગરમ થઈ જાય. એટલે બહારની અગ્નિ દર્પણમાં કોઈ જો દર્પણમાં જોતું જ નથી બહારની અગ્નિને, ખ્યાલ એ સંબંધિત તો જીવ કેવો છે? સમ્યક જ્ઞાની, ક્લિયર છે. હવે આવી જાઓ આત્મા પર, એ લખ્યું છે પહેલા એ વાંચી લઈએ કથન. આ ઉદાહરણ ઉતારવાનું છે, એમને ઉદાહરણ ઉતાર્યા વગર ખાલી છોડી દીધું છે. હવે તમે ઉતારજો, તમે ઘટિત કરજો. એમને તો કઈ આગળ ઘટિત કરી જ નહીં. જો લખ્યું છે, જો
જ્યારે કોઈ વખતે રૂપી દર્પણની સ્વચ્છતા સ્વપ્નના આકારનો પ્રતિભાસ કરનારી જ છે અને ઉષ્ણતા તથા જ્વાળા આગ્નિની જ છે. બસ છોડી દીધું, હવે તમે એને ઘટિત કરો. તો અત્યારે આપણે ઘટિત કર્યું, હવે આત્મામાં બી ખાલી છોડી દે એટલે ઘટિત આપણે કરવાનું છે. તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા જ છે. અહીંયા બી ચેન્જ કરો. તેવી રીતે અરૂપી આત્માની જ્ઞાતૃતા તો પોતાને પરને જાણનારી જ છે અને કર્મ તથા નો કર્મ પૂતગલના જ છે. બરાબર, ક્લિયર થઈ? હવે અહીંયા હવે તમે ઉદાહરણ ઘટિત કરો. આપણે બહુ સિમ્પલ ઉદાહરણ ઘટિત કરીએ, તે અગ્નિનું લીધું, એ અગ્નિનું જ લઈએ. હે ને, શરીરમાં એનું ટેમ્પરેચર થાય છે, બરાબર ને? જો દર્પણનું તો એક દિવસ ઉદાહરણ છે. દર્પણમાં તો પદાર્થ સામે હોય એને પ્રતિબિંબિત કરે છે. જ્ઞાનમાં સામે પદાર્થ હોવો જરૂરી નથી. જ્ઞાનમાં તો જે પર્યાય નષ્ટ થઈ ગઈ હોય, એ જે પર્યાય થઈ નથી એ, અને કોઈ કલ્પના કરો એને દેડાને સિંગડા માનો તો બી એમને જ્ઞાન થાય, કલ્પનાની રીતે. જ્ઞાન તો બહુ અદભુત ચીજ છે. જ્ઞાન ઈમાનદાર છે. જ્ઞાન જેમ હોય એમ એ વાસ્તવમાં પ્રકાશે છે. જ્ઞાન કોઈ ભેદભાવ કરતું નથી. હેલો, અહીંયા આપણો ડાઘ લાગેલો હોય તો એ ડાઘ જ દર્પણ બતાવે છે, એમાં કોઈ બેઈમાની કરતું નથી. આગળ બહુ એનો બહુ જબરજસ્ત એનો દર્પણ તરીકે લઈને જ્ઞાનનો બહુ મહિમા કર્યો છે. હે ને, આપણે ત્યાં સુધી તો પહોંચીશું કમસે કમ. ખ્યાલ આવે છે કે નહીં? હવે અહીંયા કરો કે જે શરીર છે એ શરીરમાં માન લો કે 104 ડિગ્રી ટેમ્પરેચર છે, બરાબર, તાવ છે તેની ભાષામાં. તો એ જે ગરમી છે, ઉષ્ણતા છે, 104 ડિગ્રી ઉષ્ણતા છે, એ ક્યાં છે? શરીરમાં છે. શરીર ક્યાં વ્યાપ્યું છે? ઉષ્ણતામાં વ્યાપ્યું છે, બરાબર છે. હવે જે આત્મા નામ દર્પણ, અરૂપી દર્પણ, સ્પષ્ટ રસ ગંધ વર્ણના વાળું દર્પણ નહીં, અરૂપી દર્પણ, જ્ઞાન દર્પણ, એ દર્પણમાં એની જલકન થાય છે કે નહીં, એ જાણવામાં આવે છે કે નહીં? તો એ જાણવામાં આવે, જેમ અગ્નિ દર્પણ જે છે અગ્નિને પ્રતિબિંબિત કરે છે, તો દર્પણ ગરમ થતું નથી, એમાં શરીરમાં 104 ડિગ્રીનું ઉષ્ણતામાન આવે તો આત્માને તાવ આવે કે ના આવે? હવે બોલો, તો પછી મને તાવ આવે એવું કેમ અનુભવ કરો? હે ને, એ તો એના સ્પર્શ ગુણની પર્યાય છે. તો શરીર એના સ્પર્શ ગુણ અને એની ઉષ્ણતામાં છે, અને સ્પર્શ ગુણ અને ઉષ્ણતા શરીરની સાથે સંબંધ છે, એની સાથે વાસ્તવમાં હે ને અભિન્ન છે. અને એનું જ્ઞાન આત્મામાં કે 104 ડિગ્રી ટેમ્પરેચર છે, એ થર્મોમીટર અને શરીરને ખબર નથી પડતી. શું કહ્યું? 104 ડિગ્રી જે થઈ, થર્મોમીટર તમે મૂક્યું અને 104 ડિગ્રી થર્મોમીટરે બતાવ્યું, પણ થર્મોમીટરને ખબર નથી કે 104 ડિગ્રી થાય. એ ખબર કોને પડે છે? જ્ઞાનને ખબર પડે છે. તો જ્ઞાનમાં ખબર પડી તો જ્ઞાન ગરમ થઈ ગયું. જ્ઞાન એટલે આત્મા, અને આત્મા એટલે હું. લોનાવાલામાં શીખવાડ્યું છું, જ્ઞાન એટલે આત્મા, અને આત્મા એટલે હું. અને તો જ્ઞાન ગરમ થઈ ગયું? ના થઈ ગયું. તો આત્મા ગરમ થયો? ના થયો. તો હું ગરમ થયો એટલે મને તાવ આવ્યો? પછી દીધો કરે કે આત્માને તાવ આવતો? કેટલી વસ્તુ જબરજસ્ત છે. આગળ તો ઓર એને જોડશે, બહુ સરસ વાત કરી છે આગળ. ટૂંકમાં અહીંયા એ વાત છે, છઠ્ઠી ગાથા યાદ કરો હે ને, કે જ્ઞાન ગેયોને જાણે છે એટલે એને ગાયક, એને નામ ગાયક પણ પ્રસિદ્ધ છે. હે ને, આત્માનું નામ ગાયક કેમ પડ્યું? આત્મા તો આત્મા જ છે, દ્રવ્ય તરીકે જીવ દ્રવ્ય છે, તત્વ તરીકે જીવ તત્વ છે. આ ગાયક શબ્દ આવ્યો ક્યાંથી? છઠ્ઠી ગાથામાં લીધો. કે એ પર પદાર્થોને જાણે છે, અથવા પદાર્થોને બધા લઈને સ્વ પરને જાણે છે એટલે એને ગાયક પણ પ્રસિદ્ધ છે, એટલે એનું નામ ગાયક પણ પ્રસિદ્ધ થયું. પરંતુ આગળ મુખ્ય વાત તો એ છે જે અહીંયા લગાવવાની, પણ એને ગેયકૃત સુજ્ઞતા નથી. એ વાત, જ્ઞાનમાં ગેય જણાય તો કોઈ ગેય, એ જ્ઞાન જે રીતે થઈ જાય એમ નથી. જ્ઞાનમાં શરીર જણાય તો જ્ઞાન જળ થઈ જાય એમ નથી. જ્ઞાનમાં રાગ જણાય તો આત્મા રાગી થઈ જાય એમ નથી. અને જ્ઞાનમાં અજ્ઞાનમાં હું જળ છું એમ માને તોય આત્મા જળ થતો નથી. યાદ આવે કે નહીં? કેટલી જોરદાર વસ્તુ છે. જ્ઞાનમાં ગે જણાય પણ એને ગેકૃત અશુદ્ધતા નથી.
ज्ञान मात्र निज ज्ञायक चिन में है ज्ञेय झलकते ये झलकन भी ज्ञायक है चिन में नहीं ज्ञेय महकते।
जबरदस्त बनाई जी भक्ति। ज्ञान मात्र निज ज्ञाय न्याय कितना है वेद
ज्ञान मात्र निज ज्ञायक जिन में है ज्ञेय झलकते ये झलकन भी ज्ञायक है।
झलकन सुधे पर्याय से पर्याय ने पण ज्ञायक है एक अक्रिय ज्ञायक एक सक्रिय ज्ञायक है। अरे ये जे पर्याय ज्ञायक ने बतावे हमें तो ये पर्याय ने भगवान कही दिए इमा कितनी बड़ी बाबत तो ख्याल है। जारे हर पर्याय में आत्मा झलके दे साहेब तो वह अपराध कई बात है कि नहीं। हर पर्याय में जारे आत्मा झलके दे तो पर्याय कई तो मुझे अपराध कई बात नहीं बताओ हाँ। तो ये अपराध तो वास्तव में एक क्षण भ्रम मात्र थे बहुत तो मोटी बात नहीं। अनादि अनंत आत्मा की सामे भ्रम में तो कई दमज नहीं है ना। अनादि काल में मन धारू होने मटाड़वा माटे एक रूम में मैं प्रश्न पूछू था पाठशाला वाला बाड़कों ने तो एक रूम में मतलब 1000 वर्ष के अंधारू से जब अजवाड़ करो में कितना समय लगे एक 1000 वर्ष तो लगे ना तो छोकरो तक बोलो कि एक समय लगे ये रीते अंधारा ने अंधारा नो शू हैसियत है अपनी सामने ज्ञानी सामने ज्ञान थाय तो अंधारू देखाय लाइट करीने जरा अंधारू बताओ इतलो स्पष्ट स्वरूप छे आत्मा नु ए झलकन भी ज्ञायक है ने वास्तव में घीकृत अशुद्धता एमां नथी ए रीते अहीं कही भले एमां झलके पण ए प्रणे थतुं नथी ये बहुत जबरदस्त वस्तु एमांथी आ बात निकले से ए झलकन भी ज्ञायक है जिसमें नहीं ज्ञेय महकते एमां घेवनी गंध नथी झलके से એટલે એનું નામ ન્યાયક પડ્યું પર્યાય જાણે છે એટલે એનું નામ ન્યાયક પડ્યું પરંતુ એમાં ઘીકૃત સુતા નથી એ મેં જબરજસ્ત વાત કરી છે। કેટલી બધી વાતો કરી છે જુઓ ઓર જોવું છે આમ ઓર આનો ખુલાસા કરવા છે જુઓ આમાં કરો સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર મારા પ્રિય કલશ છે 215 નંબરનો કલશ કરો। ज्ञान रिलेटेड कोई भी बाबत तो हो क्लियर करना अपने स्वभाव है स्वभाव संबंधी जानकारी में कचास न चाहे कई पानु आम तो पाना पाना ग्रंथ 464 पी सीधू 532 215 બરાબર પેજ નંબર 515 લઈ લઈએ એટલે સીધે સીધું ઉતરી જાય। સૂજનની દ્રષ્ટિથી તત્વનું સ્વરૂપ વિચારતા અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી હે ને આ ઘીકૃત અશુદ્ધતા નથી જ્ઞાનમાં ઘીકૃત અશુદ્ધતા નથી જાણવા છતાં એમાં એ રીતે આત્મા એમ એ રીતે થતો નથી। એક વાત એમાં ખાસ મુદ્દાની વાત એ છે કે આત્મા ત્રિકાળ શુદ્ધ છે આત્મા અનાદિ અનંત છે હે ને એ તો અનુમાન જ્ઞાનથી જાણીએ છીએ આપણે ખ્યાલ આવ્યો કે તો એની સિદ્ધિ ક્યાં થશે એની સિદ્ધિ પર્યાયમાં થશે અને સ્વસંવેદન પ્રત્યક્ષ અનુભવમાં જણાશે છતાં પણ આત્મા ત્રિકાળ શુદ્ધ છે આત્મા પરિપૂર્ણ છે આત્મા વાસ્તવમાં અનાદિ અનંત છે પરિપૂર્ણ છે શુદ્ધ છે એ શુદ્ધ તો એ તો અનુમાન જ્ઞાનનો વિષય છે। આજ સુધી કોઈ પણ જ્ઞાનીને આત્મા જે જાણે છે એ આત્મા ક્યારેય પ્રત્યક્ષ નથી જણાતો વાસ્તવમાં પ્રદેશ પ્રત્યક્ષ જણાતું નથી, અનુમાનથી જ ચાલે, પણ સંવેદનમાં પ્રત્યક્ષ હોય. તમે જો આ બધા કથન ના ખ્યાલ આવે તો નોટ કરતા આગળ મારી સાથે ચર્ચા કરજો અલગથી. ખ્યાલ આવે કોઈ બી છદ્મસ્તને, ચાહે આચાર્ય કુંદનદેવ કેમ ના હોય, ગુરુદેવસિંહ કેમ ના હોય, ક્યારે બી આત્મા પ્રત્યક્ષ જણાતો નથી. કેમ કે એ પ્રદેશ પ્રત્યક્ષ જણાતો જ નથી. એક ગોળ પણ પ્રદેશ પ્રત્યક્ષ જાણતા નથી, અનુમાનથી જણાય છે, પણ સંવેદન પ્રત્યક્ષમાં હોય. અને ભલે એટલા માટે અનુભવ, એટલા માટે અનંત પૂર્ણ સુખ માટે કેવલ જ્ઞાનની જરૂર નથી. કેવલ જ્ઞાન પ્રદેશ પ્રત્યક્ષ છે, હે ને? અને બાકીના જે ચાર જ્ઞાન છે એમાં બીજા બે જ્ઞાન એક દેશ પ્રત્યક્ષ છે, અવધિ જ્ઞાન અને મનપર્ય જ્ઞાન. પણ એ જ્ઞાનનો વિષય આત્મા બનતું નથી, છતાં સ્વપર પ્રકાશક છે. ધ્યાન દેવું હે ને? અવધિ જ્ઞાન અને મનપર્ય જ્ઞાન એનો વિષય કોણ બને છે? પર. તો એ જ્ઞાનને સ્વપર પ્રકાશક કેવું કે ના કેવું? તો પણ એ જ્ઞાન સ્વપર, જ્ઞાન સ્વભાવે સ્વપર પ્રકાશક છે. એની ચર્ચા હાલ નહીં, તમે હોલ્ડ પર રાખજો. હલે. અને મધ્યસ્થ જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે, પરોક્ષ પ્રમાણ છે. સમ્યક જ્ઞાન, સમ્યક મધ્યસ્થ જ્ઞાન પણ પરોક્ષ પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ નથી. એમાં પણ આત્મા અનંત ગુણોનો પિંડ છે, તો અનંત ગુણો એને પ્રત્યક્ષમાં નથી જણાતા, પણ સદ્ધાંતમાં અને અનુભવમાં વેદનમાં પ્રત્યક્ષ આવે. વેદન આ હું છું એ વાસ્તવમાં પ્રત્યક્ષ વેદન છે. અને એને લઈને વાસ્તવમાં આ હું આ તેના ભેદ્ઞાનું પણમન કરી અને જે વિતરાગતામાં આનંદ લે છે એ પ્રત્યક્ષ વેદન છે. અને શ્રદ્ધામાં જે અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા છે એ પ્રત્યક્ષ વેદન છે, પણ જ્ઞાનમાં એ તો પરોક્ષ રીતે જણાય છે. એ રીતે અહીંયા કહ્યું. આ વાત તો આપણે હતી, આ પાછી અલગ અલગ વિન્ડો ખુલી ગઈ. હવે જે વિન્ડો એક બીજી ચાલતી હતી ને, એ વિન્ડોમાં મેં કહ્યું કે આત્મા શું જ છે, કેવી રીતે જોશો હે ને? આત્મા અનાદિ અનંત છે એ કેવી રીતે જોશો? એ નક્કી ક્યાં થશે? તમને શુદ્ધતા ચક્ષુથી તો દેખાવાની જ નથી, પણ તમારી પાસે આપણી પાસે જેટલી જ્ઞાન ચક્ષુ અવેલેબલ છે અલ્પ, એનાથી પણ એ દેખાવાની નથી. તો પછી આત્મા શુદ્ધ છે એ ક્યાંથી જોશો ભવેનભાઈ? બધા સમય બહુ ઓછો છે, આપણે સવા દસ તમને બે મિનિટમાં થઈ જશે, ખ્યાલ નથી આવતો. સારું થયું કે એક કલાક કર્યો, પોણો કલાક તો ક્યાંય બેસે જ નહીં. બતાવો મને કેવી રીતે? તો એની શુદ્ધિ અને એની સિદ્ધિ પર્યાયમાં થાય. ખ્યાલ આવે કેવી રીતે થાય છે પ્રફુલભાઈ? કે આત્મા શુદ્ધ છે કેવી રીતે થાય? સિમ્પલ છે, હે ને? એની સિદ્ધિ સિમ્પલ છે, શ્રદ્ધા મુખ્ય છે. માની લો કે આપણને ગઈકાલે ક્રોધ આવ્યો, આવ્યો જ હશે, આવતો જ હોય છે, રાગ દ્વેષ તો હોય જ છે. એ આજે છે? આજે નથી ને? અચ્છા, એનું જ્ઞાન આજે છે. ખ્યાલ આવ્યો? એનો અર્થ કે રાગ દ્વેષ થયો, પણ એ રીતે આત્મા થયો નહીં. તો એનાથી નક્કી થાય છે કે આત્મા શુદ્ધ છે, હે ને? તો આવો શુદ્ધ રહેવાનો આધાર કોણ છે? ત્યાં સંવેદન કરે, ત્યાં વાસ્તવમાં આપણે એને સિદ્ધિ કરી, ત્યાં સંવેદન કરી, અને એ સંવેદનમાં સ્વસંવેદન કરે તો અનુભૂતિ થઈ જાય. આ હું છું એમ અનુભવ કરે, બરાબર છે? પણ આ શુદ્ધ છે એનો આધાર શું? એનો અર્થ એ કે આત્મા જે ત્રિકાશ સ્વભાવ છે એ આજ સુધી ક્યારે બી ભલે એમાં ગમે એટલું મિથ્યાત્વથી એને કંઈ પણ માન્યું, પણ એ ક્યારેય રૂપે થયો નથી, હે ને? અહીંયા એક સમયની પરિણતિમાં નિર્ણય કર્યો અને એમ માન્યું કે એટલે આત્મા ત્રિકાળ શુદ્ધ છે, બરાબર છે? અચ્છા, હવે તમે અનાદિ અનંત, ગઈકાલનું જ્ઞાન છે આપણને, થોડું તો છે ને? અને આજનું જ્ઞાન છે, આવતીકાલનું, આવતીકાલે કયો વાર છે? આવતીકાલનું એટલું તો જ્ઞાન છે ને? એટલે જે આજના અનુ ત્રિકાળ સિદ્ધ થાય છે, હે ને? તો આત્મા એના એ હિસાબે આત્મા ત્રિકાળી છે. ત્રણેય કાળનું જાણવા વાળો સ્વપર પ્રકાશક સ્વભાવ વાળો છે, ત્રિકાળી છે. એ સિવાય બી કેટલાય બેમાં એંગલ છે કે આપણે ક્યાંકથી આવ્યા છીએ, બરાબર છે, હે ને? કેમ કે એની સિદ્ધિ થાય છે કે દરેકને અલગ 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 પ્રકારના ભાવ છે. એનો અર્થ કે પૂર્વમાં એવા કર્મો કર્યા એટલે પૂર્વમાં હતું. પછી આપણે એમ બી બોલીએ છીએ કે સારા કર્મો કરો તો સારી ગતિ મળે, એટલે આગળ બી રહેવા વાળો છે. તો એ વાતમાં બી અનાદિ અનંતની સિદ્ધિ થાય છે. આ સિદ્ધિ ક્યાં થાય છે? પર્યાયમાં. પર્યાયમાં સિદ્ધિ શું થાય છે, હે ને? એક ક્ષણિક પર્યાય સિદ્ધિ શાની કરે છે? હું ત્રિકાળ સત છું. એ ત્રિકાળ સત છું એ મને જે પર્યાય સિદ્ધિ કરે છે, એ પર્યાય વાસ્તવમાં એ સમયનું સત છે, અને અને એ વાસ્તવમાં ત્રિકાળ શક્તિ સિદ્ધિ કરતું એની સદસ્યતામાં વાસ્તવમાં એ શાંતિનો અનુભવ કરે. હું અનાદિ અનંત છું એ વાત ખબર પડી જાય તો કેવી મજા પડી જાય, ખ્યાલ આવે છે કે નહીં? ભય જ ના રહે, નિર્ભય થઈ જાય. ઘણી વખત એવો વિચાર આવે કે કોઈ શરીરમાં રોગ આવી જાય એ પહેલા નિર્ણય કરી લેજો કે આત્મામાં રોગ નથી. આપણો શરીરનો વિયોગ થાય એ પહેલા નક્કી કરી લેજો કે આત્મા મરતો નથી, તો સમાધિ પૂર્વકનો પ્રસંગ થશે, નહીં તો નહીં થાય. આ રીતે હું સવારે સામાયિકમાં બેસવું જોઈએ, સવારે પોતાની સાથે રહેવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અને સવારનો એક એવો સમય છે એના જે બ્રહ્મ મુહૂર્તમાં આપણે આપણી સાથે રહેવાનો માત્ર વાંચન નહીં, ભલે તમે આધાર લો, કેટલી વાર કહી ચૂક્યો છું, કેટલી વાર પૂછું છું, મારા ઘરમાં પૂછું છું મેમ્બરોને કે તમે સવારે વાંચો છો, રોજ સ્વાધ્યાય કરો છો, બરાબર છે, પણ સામાયિક કરવા કેટલી વાર બેઠો? તો મારા બા કહેતા પહેલા હું તો રોજ સામાયિક કરું છું, તો એક સામાયિક કહ્યું, આજે ગુરુદેવસિંહ કીધું એ વાર, આજે કહ્યું તું ને સવારે નવ અરિયંતાણમ આદિ બોલી દે, પાઠ કરી દે, એ વાળી સામાયિક નહીં, આ સ્વપર ભેદ વિજ્ઞાન વાળી સામાયિક. મેં તો કેટલી વાર અહીંયા બી બતાવી ચૂક્યો છું, ત્રણ પ્રકારના જે વેદ જ્ઞાન, આગમાશ્રિત વેદ જ્ઞાન, અભ્યાસુ વેદ જ્ઞાન અને પરિણામરૂપ વેદ જ્ઞાન. એ વાત અહીંયા મેં સૌથી પહેલા જયારે આ 19મી ગાથા નક્કી કરીને એમાં પહેલો પીરિયડ આલી દેલો છે, તમે મારી પાસે રેકોર્ડિંગ છે, જોઈ લેજો. વેદ જ્ઞાન કીધું કે આગમાશ્રિત વેદ જ્ઞાન એ બધાને છે, અભ્યાસનું વેદ જ્ઞાન એ રોજ કહું છું હમણાં તમને કેટલા દિવસથી, અને પરિણામરૂપ થઈ જાય સામાયિક ગ્રંથિ ભેદ થઈ અને રૂપે પરિણમી જાય. તો એ રીતે વેદજ્ઞાનની વાસ્તવમાં પૂર્ણતા કરવાની, તો ખ્યાલ આવે, એ જ પર્યાયમાં શુદ્ધતાની સિદ્ધિ થાય, એ પર્યાયમાં શુદ્ધતાની સિદ્ધિ થાય છે. કેમ કે શું કહ્યું, બધા ઘેઓને જાણે છે પણ ઘેકું તો શુદ્ધતા જ્ઞાનને નથી, જ્ઞાનને ઘેકું તો શુદ્ધતા કેમ નથી? કેમ કે ઘેઓને જાણું, ઘેયાકાર થવું જ્ઞાનનું એ જ્ઞાનનો સ્વભાવ છે, એ ઘેયાકાર જ્ઞાન વાસ્તવમાં જ્ઞાનનો આકાર છે, જ્ઞાનનું પટલ છે. એટલે ઘે પાસે જવું પડતું નથી, ઘે અહીંયા આવી જતું નથી, એ જાણવું એ જ્ઞાનની અદભુત વાસ્તવમાં સ્વરૂપ છે, એ જ્ઞાનની દિવ્યતા છે, બરાબર છે? તો જ્ઞાન શુદ્ધ રહે છે, ઘેથી પ્રભાવિત થતું નથી. કોનું જ્ઞાન? જ્ઞાન માત્રની જિજ્ઞાસા, બસ એનો વિશ્વાસ આવે તો પછી સ્વીકાર થઈ ગયો, તો આગળ વાત. તો જ્ઞાનને, જ્ઞાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એની સિદ્ધિ પર્યાયમાં થાય, અને પર્યાય એમ સિદ્ધ કરે છે કે ત્રિકાળ, હું ત્રિકાળ શુદ્ધ છું, અને ધારાવાહી પ્રમાણે હર પર્યાય હું શુદ્ધ છું એમ અનુભવ કરતી વર્તે છે. એ અનુભૂતિ છે, ઘણી બધી બાબતો છે અનુભૂતિમાં. હવે 215 નંબરનો કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરી લો. શુદ્ધનયની દ્રષ્ટિથી તત્વનું સ્વરૂપ વિચારતા, એટલે સ્વભાવની ઓળખી વિચારતા, અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. આ વાત કેમ આવી? અન્ય દ્રવ્યનો પ્રવેશ અન્ય દ્રવ્યમાં દેખાતો નથી. જાણવામાં તો આવે છે પણ પ્રવેશ થતો નથી. અગર જાણવામાં જ ના આવતું હોય તો પ્રવેશતું નથી, ને નથી પ્રવેશે છે એ વાત કરવાની જરૂર જ નથી. જ્ઞાનમાં આવે છે ત્યાં જ જ્ઞાનને ભૂલીને જ તો પછી બધી ભૂલો થાય ને. હેલા, જ્ઞાનમાં આવે છે તો જ્ઞાનને ભૂલીને મારું થઈ ગયું. પણ અહીંયા એક મોટી રજૂઆત કરે છે, એક જાહેરાત કરે છે આચાર્યદેવ કે કોઈ પણ દ્રવ્ય કોઈ દ્રવ્યમાં પ્રવેશતું નથી. એને આ બધી અમર પંક્તિઓ છે. શુદ્ધનયની દ્રષ્ટિથી તત્વનું સ્વરૂપ વિચારતા અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે, પ્રતિભાસે છે ને, લખ્યું. ઘણી જગ્યાએ પ્રતિભાસનો જુદી રીતે લે છે, ઘણા લોકો એમ કે નહીં, આત્માને તો જાણે છે અને પરદ્રવ્યોને પ્રતિભાસે છે. કદાચિત એમ કહી દેવામાં આવે જીનવાણીને, તો પણ પ્રતિભાસવાનો અર્થ જ્ઞાન જ થાય. એમ કહેવા પાછળનું એ આયોજન છે, એ પ્રયોજન છે કે પરદ્રવ્યો પ્રતિભાસે છે એટલે એમાં તારે મજૂરી કરવાની નથી. કદાચિત કોઈ ગુરુદેવસિંહ બોલી દે કે ભાઈ જાણવામાં આત્મા જાણે છે, આત્માને તો જાણે છે અને પરદ્રવ્યનો પ્રતિભાસ થાય, કદાચ કહી બી દે તો એનો અર્થ બીજો નથી લેવાનો. એનો અર્થ એટલો જ લેવાનો છે કે પરને જાણવામાં પરની કોઈ મદદની જરૂર નથી. બાકી પ્રતિભાત શબ્દ એની પરિભાષામાં જુઓ, દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગમાં, જેમાં પદાર્થોનો સામાન્ય પ્રતિભાસ થાય તે દર્શન, અને જેમાં પર્યાયનો, જેમાં પદાર્થોનો વિશેષ પ્રતિભાસ થાય જ્ઞાન. અને આજે આવ્યું હતું સામાન્ય પ્રતિભાસ અને વિશેષ પ્રતિભાસ. સામાન્ય લખ્યું ને, સામાન્ય પ્રતિભાસ એ દર્શન ઉપયોગ, અને વિશેષ પ્રતિભાસ એ જ્ઞાન ઉપયોગ. દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ કોનો પ્રકાશ છે? પ્રકાશ શબ્દ આવે એટલે આપણે ભૂલી ગયા, એ લક્ષણ છે. એ કોનું લક્ષણ છે? જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે. એમાં એમ કહ્યું, જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો જ સ્વભાવ છે, અને એ જ્ઞાનનું નિજી કાર્ય છે. કાંઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતા નથી, પણ એમાં જ્ઞાનને સ્પર્શતું નથી. એ હું નથી, હું એ નથી, એ મારા નથી, હું એનો નથી. કેમ? કેમ કે એકબીજામાં કોઈ કારણ કાર્ય સંબંધિત થતું નથી. કેમ કે પદાર્થોનો જે પ્રતિભાસ થાય છે એ જ્ઞાનનું પોતાનું નિજી કાર્ય છે. જાણવામાં બી એની મદદની જરૂર નથી, સહાયની જરૂરત નથી, અને એ જાણવા છતાં એ રૂપે થતો નથી. એ ઉપરની લીટી, એટલા માટે એની સાથે કોઈ સંબંધ નથી. સંબંધની કલ્પના કરી શકાય છે, પણ સંબંધ નથી થતો. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે, વિચારશું કે મહત્પુરુષને પંથ જો કે તે તોડશો. સર્વ કોઈ સંબંધ નથી એવા નિર્ણયનું નામ સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે. કલ્પના જ્ઞાનમાં થાય. મિથ્યાત્વનું જ્ઞાન પણ જ્ઞાનમાં જ થાય, પણ આ મિથ્યાત્વ છે એમ જાણે તો મિથ્યાત્વ ભૂલ ના રહે, એવું છે. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. કાંઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતા નથી. જો મૂળ શબ્દ છે ને, મૂળ જે શ્લોક એમાં લખ્યું છે, જો તમે એક લીટી, જ્ઞાન જેને જાણે છે તે તો આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે કે નહીં? મૂળમાં, મૂળ કલશ અર્થમાં એ તો શુદ્ધ જ્ઞાનનો ઉદય છે. શુદ્ધ જ્ઞાનનો ઉદય છે એટલે શું? એ વાસ્તવમાં જ્ઞાન તો શુદ્ધ જ છે, જ્ઞાન નિખાલસ છે. એને જ્ઞાન તો એ તો મિથ્યાત્વની જો સંગતિ કરે છે ને એટલે બદનામ થાય. બાકી તો એને આપણે બી કોઈ એવી કોઈ વ્યસની વ્યક્તિ હોય એની પાસે એમ જ ઉભા હોય એમ જ, તો કે આપણું નામ છપાઈ જાય છે કે ન છપાઈ જાય? એવી વાત છે એમ છે. જ્ઞાનમાં અન્ય દ્રવ્યોનો પ્રતિભાસ દેખીને સાંભળજો, આ લોકો જ્ઞાનને પરગેઓ સાથે પરમાર્થ સંબંધ છે એવું માનતા થતા જ્ઞાન સ્વરૂપી સ્વરૂપથી ચ્યુત થાય છે ને તે તેમનું અજ્ઞાન છે. તેમના પર કરુણા કરીને આચાર્યદેવ કહે છે કે આ લોકો તત્વથી ક્યાં ચ્યુત થાય છે? તત્વનો સ્વભાવ કેમ જાણતા નથી? કે જાણે છે એ આત્મા છે, એ વાત આવે ને. ઓર જોઈ લો હે ને, હવે જો 216 નંબર, શુદ્ધની દ્રષ્ટિથી જોવામાં આવે તો કોઈ દ્રવ્યનો સ્વભાવ કોઈ અન્ય દ્રવ્ય રૂપે થતો નથી. બરાબર, જેમ ચાંદની પૃથ્વીને ઉજ્જવળ કરે છે પરંતુ પૃથ્વી ચાંદીની જરા પણ થતી નથી, તેમ જ્ઞાન ઘેને જાણે છે પરંતુ ઘે જ્ઞાનનું જરા પણ થતું નથી, ઘે કૃત સુતતા નથી. એ જ સિદ્ધિ કરે છે, બધે જાણે છે પણ એ રૂપે થતું નથી. તો રાગદ્વેષ કરવાનો શું અર્થ? એ ત્રીજા કલશમાં આવશે. આત્માનો જ્ઞાન સ્વભાવ હોવાથી તેની સ્વચ્છતામાં ઘે સ્વયં ઝળકે છે, પરંતુ જ્ઞાનમાં તે ઘેનો પ્રવેશ નથી એટલે કોઈ સંબંધ નથી. આ વાત સમજાવીને ત્રીજા કલશમાં બહુ ખુલાસો કરી નાખ્યો. જો જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય અને જ્ઞેય જ્ઞેયરૂપ ન થાય, શું અર્થ આનો? અરે જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય એટલે જ્ઞાન જ્ઞાનરૂપ છે એમ ન જાણે અને જ્ઞેય જ્ઞેયરૂપ છે ન જાણે, ત્યાં સુધી શું થશે? રાગદ્વેષ થશે. જુઓ, ન થાય ત્યાં સુધી રાગદ્વેષ ઉપજે છે. માટે આ જ્ઞાન અજ્ઞાન ભાવને દૂર કરીને જ્ઞાનરૂપ થાવ, કે જેથી જ્ઞાનમાં જે ભાવ, બહુ જબરજસ્ત લીટી લખી છે, જુઓ, અજ્ઞાન ભાવને દૂર કરીને જ્ઞાનરૂપ થાવ કે જેથી જ્ઞાનમાં જે ભાવ અને અભાવરૂપ બે અવસ્થાઓ થાય છે તે મટી જાય. આ ભાવરૂપ ને અભાવરૂપમાં શું લેવું અક્ષયભાઈ? ભાવરૂપ ને અભાવરૂપમાં શું લેવું? ભાવરૂપમાં રાગ અને અભાવરૂપમાં દ્વેષ, કંઈક ઉપર રાગ દ્વેષ છે ને, અને એ પરિભાષા ગુરુદેવ સીધી મળે. માનો કે આ તાવ જે છે, શરીરમાં તાવ ચડે, તો ત્યાં સારું દુઃખ છે, એ તો શરીરના રાગનું દુઃખ છે. બીજું ગુરુદેવસિંહ એ કહ્યું કે દ્વેષનું પણ દુઃખ છે. દેહ બુદ્ધિ તો ખરી, દ્વેષનું કઈ રીતે? તો કે આ તાવ મને નથી જોયું તે દ્વેષ છે. હેલા, તે દ્વેષને લઈને પણ દુઃખી થાય છે. તો અહીંયા આ ભાવમાં શું લેવું? દ્વેષ લીધું. તો ભાવ અને અભાવરૂપ બે અવસ્થાઓ થાય છે તે મટી જાય અને જ્ઞાન પુનઃ ભાવને પામી જાય એ પ્રાર્થના છે. આપણે તો જ્ઞાનને એટલા માટે આ ચડી એકદમ ઉપરથી વિશેષ રીતે ચર્ચા કરીએ છીએ કે રાગદ્વેષ મટાડવાનું પ્રયોગ એ પ્રાર્થના છે. ખ્યાલ? અજ્ઞાનીને દુઃખ દૂર કરવાનો નિષ્ફળ ઉપાય, મને સવારનું જે મને વિચાર આવ્યા એ કહું છું તમને. અજ્ઞાનીનો દુઃખ દૂર કરવાનો નિષ્ફળ ઉપાય, હેલો, તો બે પ્રકારે નિષ્ફળ ઉપાય કરે છે. કીર્તિ કરે છે, બહુ સરસ. માનો કે પેલા તો એમ માને છે ને કે ભાઈ ક્રોધ આના કારણે થાય છે, રાગ આના કારણે થાય છે, આના કારણે આ થાય છે, હે ને, મને આના કારણે આ તકલીફો થાય છે. તો સૌથી પહેલા ઉપાય શું કરે? તો કે આ બધા ચીજોને હટાવી, નિમિત્તોને હટાવી. શું હટાવવાનું હતું? નિમિત્તની દ્રષ્ટિ હટાવવાની હતી. અને નિમિત્તને હટાવીને સુખી થવાનો ઉપાય કરે. સૌથી મોટામાં મોટી ભૂલ. અને બીજી ભૂલ શું? બીજી ભૂલ એ ઉપાયની ભૂલ કહું છું. બીજો ઉપાય શું કરે છે? આપણે બીજો ઉપાય શું કરીએ? કે જાણવું જ નહીં, હે ને, જાણવું નહીં ને જોયાનું ઝેર છે. તો આ બે ખોટા ઉપાય કરે. હેલા, આપણે નિમિત્ત વાળી વાતમાં થોડી બે મિનિટ વાત કરું, આપણી પાસે છે 2-3 મિનિટ. કે જે બી પદાર્થો છે એને હટાવીને કાં તો એનાથી હટીને સુખી થવાનો ઉપાય કરે છે. તો ત્યાં મને સવારે વિચાર આવ્યો કે બે ભાઈ ઝઘડે છે તો આપણે ઉપાય શું કરીએ? હેલા, જુદા કરી દઈએ છે ને એને, તો જુદા કરી દઈએ છે તો ઝઘડો મટી જાય. બે ભાઈ ને તો બાહ્ય ઉપાય કરીએ છીએ, ના નહીં લૌકિકમાં તો અહીંયા બી ઉપયોગને ડાયવર્ટ કરવાનો બાહ્ય ઉપયોગ કરીએ છીએ, બાહ્ય ઉપાય કરીએ છીએ, પણ ઉપયોગને ડાયવર્ટ કરવો એ સાચો ઉપાય નથી, પરમ સત્ય ઉપાય નથી. અહીંયા બી ડાયવર્ટ કરીએ જ છીએ ને આપણે, ઉપયોગને ડાયવર્ટ કરો, હે ને, ઉપયોગ અહીંયા લગાવો. તો ઉપયોગ અહીંયા લગાવી દેવા છતાં, ડાયવર્ટ કરવા છતાં એ સાચો ઉપાય નથી. એ બે ભાઈને અલગ અલગ ઘર આપી દઈએ, અલગ અલગ રાખીએ તો એ સાચો ઉપાય નથી. એનાથી કોઈ ઝઘડો મટતો નથી. ઝઘડો તો જે બંને વચ્ચે ગેરસમજ છે ત્યાં એ મટે, મટે તો ઝઘડો મટે. એમ અહીંયા પણ, હે ને, નિમિત્તની દ્રષ્ટિ મટે તો જ ઝઘડો મટે રાગ દ્વેષનો, એના પહેલા ન મટે. એ અહીંયા વસ્તુ છે. ટેમ્પરરી બહારમાં ઉપાય કરતા હોઈએ છીએ કે ભાઈ ઉપયોગને ડાયવર્ટ કરો, આ કરો, પણ અભિપ્રાય ના બદલાય ત્યાં સુધી કાંઈ કાર્ય થતું નથી. એવી જબરજસ્ત વાત છે. ટૂંકમાં આપણને એક વાત પ્રતિભૂત થવામાં આટલા શ્લોકોનો કલશનો સપોર્ટ પણ અહીંયા લીધો આપણે, અને કુલ મળીને એ વાત પર આવી ગયા કે જ્યાં સુધી આ જે પર પદાર્થને જાણનારી જ્ઞાતૃતા જ છે, એની સાથે પર પદાર્થ જાણે એને તો કાંઈ, એ રીતે પર પદાર્થને જાણે તો એનો થઈ જાય ને એનો થઈ જાય, એવી કોઈ કોઈ ઘટના ઘટતી નથી, કોઈ દુર્ઘટના ઘટતી નથી. ભ્રમ થઈ શકે છે પણ એમ થતું નથી. તો એ તું જાણી લે તો શું થશે? હવે જો એમ લખ્યું છે એ રીતે, એમ પોતાથી અથવા પરના ઉપદેશથી, એ તો લખે જ છે આ સ્વતઃ વા લખ્યું છે ને, કઈ હતું ને, સ્વયં બોધિત્વ અને બોધિબુદ્ધિત્વ, બે વસ્તુ હતી, નિસર્ગ જ અને અધિગમ હતી. કાં તો પોતાનાથી જાણે, એટલે પહેલા સાંભળેલું હોય, બહુ વર્ષો પહેલા સાંભળેલું હોય અને પછી યાદ આવી જાય તો એમ, કાં તો પછી સામે કોઈ બતાવતું હોય ત્યારે, પરંતુ એને આ વાત વેદ વિજ્ઞાન કર્યા વગર છૂટકો નથી. હવે લાસ્ટ એનું જે કન્ક્લુઝન શું છે, ચાહે ઉપદેશના માધ્યમથી કે ચાહે પૂર્વ સાંભળ્યો હોય એના સ્મરણ કરીને, જેનું મૂળ વેદ વિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે પ્રતિબુદ્ધ થશે. ચાલો, હવે આખી લીટી જો પહેલી લીટી હતી ને, જે જ્યારે કોઈ વખતે જેનું મૂળ વેદ વિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ પ્રતિભૂત થશે. બાકી બધી વચ્ચેની જે વિધિ તમે હમણાં હાઈડ કરી દો. પહેલી લીટી વાંચો, જ્યારે કોઈ વખતે, અને જે વખતે જેનું મૂળ વેદ વિજ્ઞાન છે એવી અનુભૂતિ કરશે તો એ પ્રતિભૂત થશે, ત્યારે સાધ્યની સિદ્ધિ થશે, અન્યથા નહીં. પણ જેનું અનુભૂતિ, જે અનુભૂતિનો આધાર જેની અનુભૂતિનો આધાર અજ્ઞાન હશે એને સાધ્યની સિદ્ધિ નહીં થાય, એને સમ્યક દર્શન નહીં થાય, અને એનાથી તો અન્યથા અનુપત્તિ છે. અને આ રીતે કરે વેદ વિજ્ઞાન તો એનાથી ઉપત્તિ છે. એને એ રીતે અહીંયા વાત કરી છે. હવે આને સપોર્ટ કરવા વાળો એક કલશ છે, હજુ એ કાલે લઈશું ને હવે થોડું આગળ સ્પીડમાં લેશું. કાલનો દિવસ હવે કેટલું પહોંચાય છે આગળ એ પ્રમાણે વિચાર કરીશું.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી આત્મ સ્વરૂપ.
નિષ્કર્મ અવસ્થાને પ્રાપ્ત રોજબાદી દિમાગી પઠન 24 જીવંત ભગવાન નો જય. દિવ્ય ધ્વનિના દાતા એવા શ્રીમંદર આદિત્ય અજિત વીર્ય પરમ વિશ્વમાન જીનેન્દ્ર ભગવાન નો જય. અત્ય જીન મંદિરમાં બિરાજમાન અખંડ સાધનાના પ્રતિક એવા શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાન નો જય. સ્યાદવાદ અનેકાંતમય સમયસર આદિ સમસ્ત જીનવાણી નો જય. કલિકાલ સ્વરૂપ ને દેવ કુંકોન આદિ સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવાન નો જય. અતિન્દ્રિય આનંદના નિદાન રૂપ પરમાત્માના અપૂર્વ દર્શન કરાવનાર અનંત અનંત કાર્ય શ્રી કહાન ગુરુ નો જય. કહાન ગુરુ મહિમા બતાવનાર પ્રશમ દસમા મંગળ પ્રશમ મૂર્તિ ભગવતી નો જય. અપૂર્વ અસરના આત્મસ્થિતિના દાતા એવા કૃપાળુ દેવ તથા સર્વ જ્ઞાની ધર્માત્માઓનો જય. શ્રી પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જય ધર્મનો બોલા. સ્યાદવાદ રૂપ અને કાંતમય જીનવાણી માત્ર